सुकृत पंज मंजुल अलिमाला ज्ञान विराग विचार विराग मान सरोवर नु आखू दृश्य तुलसी जी अपनी समक्ष मुक्यू के आ मन रूपी सरोवर जो भगवान नी कथा नु अमृत नु सरोवर होय तो एमा विचार वैराग्य ज्ञान जेवा सुंदर हंस एमा विचरता होय अने एनी अंदर खिलेला कमळो ऊपर अलीमाला जाने भमराओनी पंक्तियो भमती होय एवा पुण्य एवा सद्भाव नु आखू वातावरण बतावी छे त्यां आगळ अनेक प्रकारना माछला गुण अने जाति अनेक प्रकारना एनी अंदर माछलियो छे ते अनेक प्रकारनी एनी अंदर जोवा मळशे एम कह्युं आगळी तो वैराग विचार हंस छे कवितानो ध्वनि वक्रोक्ति छे ध्वनि अवरेव कवित जे आ काव्य छे तुलसीजी नी जे रचना छे ए एनी अंदर जे ध्वनि कदाच क्यांक क्यांक कई टकोर करवामां आवे अने जे वास्तविकता नु दर्शन करवा अने वक्रोक्ति कही अवरेव એની અંદર ઉઠતો પડઘો કે જે ખોટું છે એને ખોટું જ કહી દેવાનું કે આ એ તરફ જવાય નહીં, આ દુરાચાર છે, અનાચાર છે, પાપ છે. તો કાવ્યની અંદર એ પણ સ્પષ્ટ આજ્ઞા જેને ઉદ્દેશ કે આ પ્રમાણે ન થવું જોઈએ એવી કદાચ માણસના જીવનને માટેની એક વક્રોક્તિ પણ કહી દીધી હોય એ પણ એની અંદર સુંદર લાગે છે. ગુણ ગુણ જાતિ કવિ આ કાવ્યનો ગુણ છે, આ કાવ્યનો એક પ્રકાર છે કે એ કાવ્યની અંદર મનોહરતા પણ હોય, ઉપદેશ બોધ પણ હોય અને બોધ દ્વારા માણસને જાગૃત કરવા માટેનો એનું લક્ષ્ય હોય છે. એટલે જાગૃત જેમ ઊંઘતા માણસને ઉઠાડો ગમે નહીં એમ કોઈ પણ એવો વ્યસની હોય એના માટે પણ એને વક્રોક્તિ જેવું લાગે. પણ એ વક્ર ઉક્તિની અંદર પણ ગુણ જા એની અંદર સદગુણ રહેલો છે આ કાવ્યની અંદર. એવા કાવ્યના ભાવને અહીંયા આગળી કહ્યું કે મીન મનોહર એવા અનેક પ્રકારના તો હોવાના માન આ તો જીવન છે, સંસારનો સાગર છે, એની અંદર અનેક પ્રકારના વિકૃતિઓના વ્યસનોના દુરાચારના અંદર ફરતા જ હોય. આપણી વૃત્તિઓ પણ આપણા મનની આપણા જીવનના સાગરમાં પણ એ દશા છે. તો એની અંદર કહ્યું કે આવી અનેક માછલીઓ જેવી વિકૃતિઓ વાસનાઓ રખડતી હોય દુરાચાર એ બધાને માટે આ વક્રોક્તિ જેવી આ કથા છે એમાંથી બહાર કાઢવા માટે છે કે આમાં આ જીવન ન જીવી શકાય એવા એવા ભાવથી તુલસીજી અહીંયા ગાડી અર્થ ધર્મ કામાદિક ચારી કબ જ્ઞાન વિજ્ઞાન વિચારી અને એની અંદર જે આપણા આપણી વૈદિક પરંપરાની અંદર ચાર પુરુષાર્થ કયા છે માનવ જીવનની અંદર એને કરવાનું શું તો સૌથી પહેલા ધર્મ કમાવાનો સંસ્કાર અને ધર્મના સંસ્કાર સંસ્કાર કમાઈને એના વડે અર્થ જે કઈ કમાવાનું છે એ અનીતિથી નહીં, ભ્રષ્ટાચારથી નહીં, દુરાચારથી નહીં, જે કઈ કમાવાનું છે એ ધર્મપૂર્વક કમાવાનું છે. નીતિનો પૈસો જેને કહેવાય એટલે ધર્મ પછી અર્થને મૂક્યો. સૌથી પહેલા જીવનને સમજે, જગતને સમજે, પરમાત્માને સમજે ધર્મ વડે અને ત્યાર પછી જીવનને આગળ વધે ત્યારે જરૂરિયાતો ઊભી થવાની છે એના માટે અર્થ અને અર્થ એટલે અહીંયા આગળ લક્ષ્મી કહી, એને પ્રોપર્ટી નથી કહ્યું. પ્રોપર્ટી ના તો ઉકેડા હોય માણસ, અને એ ઉકેડો ને કામે નહીં લાગવાનો, અને પ્રોપર્ટી ના ઉકેડામાં સડીને મરવાનો. એને અર્થ નથી કહ્યો. અર્થ એ કે જેને લક્ષ્મી કહેવાય, અને કે જે નીતિથી આવેલી હોય, પવિત્ર માણસને એ સુખી રાખશે. જેને જેને ત્યાં અઢળક ઉભી થઈએ છે પ્રોપર્ટી, જોજો એની દશા, એની પાછળની પેઢીને જોજો. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કયા છે? આ ચાર આપણા જીવનની અંદર પ્રાપ્ત કરવાના છે. સૌથી પહેલો ધર્મ પ્રાપ્ત કરવાનો, અને ધર્મ વડે અર્થ અને પૈસાને પ્રાપ્ત કરવાનું, અને પૈસા વડે ઈચ્છાઓ પૂરી કરવાની, કામ, બધા જ પ્રકારની ઈચ્છાઓ, પણ એ ધર્મથી અર્થ, અર્થથી કામ. અને જે કંઈ આપણી ઈચ્છાઓ છે એને સંયમપૂર્વક આગર મૃત્યુ ઉભેલું છે એને લક્ષ્યમાં રાખીને આ ત્રણ પુરુષાર્થો સેવવાના, અને છેલ્લો છે એ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. ધર્મ પ્રાપ્ત કરવાનો, ધન કમાઈને પ્રાપ્ત કરવાનું, જે કઈ ભોગો છે એ પ્રાપ્ત કરવાના, અને બધાને સારી રીતે પાર કરી અને આખરે મોક્ષ સુધી પહોંચવાનું છે. અને એ મોક્ષ જીવન મુક્તમાં પણ મળી શકે. જેમ કે 75 વર્ષ પૂરા થાય એટલે સંપૂર્ણ રીતે પોતે ભલે ગ્રહસ્થીમાં રહેતો હોય પણ એ સંન્યાસી કહેવાય. 75 થી 100 સુધી એને સંન્યાસ આશ્રમ કહેવાય. એટલે ત્યાં આગળ પોતે મોક્ષની રીતે જ જીવે. ચોથો પુરુષાર્થ ચોથા આશ્રમમાં કેળવવાનો. પેલો બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો માણસે 75 પછી એનું જીવન મોક્ષ મુક્તિ જેવું જ જીવન મુક્ત હોય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, અને એ પ્રકારનો જીવન મુક્તિનો આનંદ લેવાનો. અને મર્યા પછીનો મોક્ષ તો કોણે જોયો? મળે છે, પણ જીવતે જીવતા મોક્ષનો આનંદ મેળવી લેવાનો. એને ધર્મ, અર્થ, કામ, મોક્ષ કહે. મોક્ષ એટલે મુક્તિ આપણા વ્યવહારમાંથી. છોકરાઓને કે તમે સંભાળો, ક્યાંય અવસરે જવાનું હોય કરવાનું તમારી મેળે, ઘરનું જે છે તમે સંભાળો. પણ એમ કહ્યું કે હવે ભોગો હું છોડી દઉં છું, કે હવે સાદું ખાઈશ, સાંધા દુખતા હોય ને તો અથાણા ચટણી ના ચટકા, પછી શરીર દુખવાનું જ છે. એટલે મોક્ષ એટલે આપણા જીવનમાં આપણા શરીરથી કે આપણા શરીરના વ્યવહારથી ક્યારે પણ ઉપાધિ આપણને નડવી ના જોઈએ. હવે શાંતિથી જીવવું છે, જીવન મુક્ત અવસ્થા. દેહાતીત અકળ ગતિ આપે સદગુરુ રાય. ગુરુ મહારાજના શરણે બેસીએ તો ભલે શરીરમાં છે પણ દેહ વગરની સ્થિતિ અવસ્થા એ સદગુરુ આપશે, જય મહારાજ આપશે. પણ સત્સંગની પરંપરામાં બેસીએ તો, પણ જો સત્સંગની પરંપરા જ ભૂસાઈ ગયેલી હોય તો ક્યાંથી જાગૃત થશે? કોણ આપશે? કોણ એને જીવન મુક્તિની નો આનંદ સમજાવશે? અહીંયા આ ચાર પુરુષાર્થ જે અહીંયા ગાડી બતાવ્યા, ધર્મ, અર્થ, કામાદિક ચારી કહબ જ્ઞાન વિજ્ઞાન વિચાર, અને એ પણ આ કાવ્યની અંદર છે. આ કાવ્યમાં માણસના જીવનની અંદર જે ચાર પુરુષાર્થ, ચાર કામ કરવાના છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એનો પણ વિચાર આ કાવ્યની અંદર મૂકવામાં આવેલો છે. કેટલી સરસ વાત છે. માત્ર કથા નથી, આપણને તો વાર્તાઓ સાંભળવાનો મજા પડે કે દુર્યોધન આમ હતો અને પ્રહલાદ ને આવું થયું ને ધ્રુવ વાર્તાઓ, પણ વાર્તાનો સાર જે છે નિચોડ એ સાંભળ કે મારે આમાં તો કંટાળો આવે છે, આ તો કઈ સમજાતી, પણ સમજવાનું એ છે. એટલે અહીંયા ગાડી કહ્યું કે ભલે ભગવાન રામની કથાનો આખો જ ઇતિહાસ અહીંયા મૂક્યો છે, ભગવાનની લીલા કથાના પ્રસંગો મૂકેલા છે, પણ એની અંદર કહબ જે કહેવામાં આવ્યું છે જ્ઞાન વિજ્ઞાન વિચાર પૂર્વક કહેવામાં આવ્યું છે. ધર્મ અર્થ કામ મોક્ષ જેમ ચાર વિભાગ પાડ્યા એમ જીવનના પણ ચાર વિભાગ પાડ્યા, બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ. તો એ પ્રમાણે આપણું જીવન ચોથા આશ્રમમાં ત્યાગપૂર્વક હોવું જોઈએ. પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા, ત્યાર પછી 36 વર્ષ સુધી રાજ કર્યું છે, અને પછીથી તે પહેલા 15 વર્ષ સુધી તો ધૃતરાષ્ટ્ર જેમ દુર્યોધનની સાથે રહેતા હતા એમ પાંડવોની સાથે રહ્યા છે 16 વર્ષ. પછી વિદુર આવે છે, અરે કે છે ધૃતરાષ્ટ્ર કૂતરાની માફક ટુકડા ખાવા ક્યાં પડી રહ્યો છું, નીકળ હવે રાજમહેલ ની બહાર. અત્યાર સુધી પાંડવોને તે શું સુખ આપવા દીધું, તારા છોકરાઓ શું સુખ આપ્યું છે, અને છતાં એને ત્યાં 15 વર્ષ 16 વર્ષ પડી રહ્યો છું, શરમ નથી આવતી. આમ જાગ્રત કરીને પછી ધૃતરાષ્ટ્રને ગાંધારીને કુંતાને પોતે આ બધાને સાથે લઈને વનમાં નીકળી જાય છે કે ચાલો હવે વનમાં મોક્ષનો ટાઈમ થઈ ગયો, હવે આ રાજમહેલના રાજસુખ ભોગવવા માટે નથી રહેવાનું. એક વાર તો ભાંડ્યા ધૃતરાષ્ટ્ર, મોટા ભાઈ છે છતાંય જેની આંખો નહીં પણ સમજણની આંખો નથી એની પાસે, દ્રષ્ટિ જ નહોતી, ત્યારે વિદુર એમને આંખ ખોલીને બહાર લાવે છે, ચાલો હવે અહીંયાથી હવે તો જીવનને જીવનના અંતને તો સુધારી લો, ભલે જીવન ગમે તેમ કાઢ્યું આંધ્રાની માફક અને ગમે તેમ ખાવા દાવા કર્યા, એ ધર્મ અર્થ કામ અને મોક્ષની જ્ઞાન વિજ્ઞાન પૂર્વક અહીંયા આગળી એની છણાવટ કરી છે. માત્ર ભગવાનના કે કોઈ પ્રસંગો કે વાર્તાઓ નથી, એની અંદર જ્ઞાન અને વિજ્ઞાન પણ છે જીવન સમજવા માટે.